છે, આંખને જે પવિત્ર રાખે છે, આંખમાં કામ આવે, આંખમાં પૈસો આવે. જેના આંખમાં કામ છે, જેના આંખમાં પૈસો છે, એ મંદિરમાં જઈને પણ પાપ કરે છે. કેટલાક લોકો મંદિરમાં જઈને શાંતિથી ભગવાનના દર્શન કરતા નથી, તેમની બધી નજર પૈસા ઉપર જોવે છે. મંદિરમાં આવક બહુ છે, આવક બહુ છે તો તારા પેટમાં બી દુખે છે. મંદિરમાં ઘણા સાધુ સંતોનું ગરીબોનું પોષણ થાય છે, ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. મંદિરમાં અનેક જીવોનું પોષણ થાય. જેના આંખમાં પૈસો છે તે મંદિરમાં પણ પૈસાને જુએ છે, આંખમાં ભગવાનને રાખે છે. આંખમાં પૈસો આવે નહીં, આંખમાં કામ આવે નહીં. આંખમાં કામ આવે, આંખમાં પૈસો આવે તો માનવ રાક્ષસ જેવો થઈ જાય. હિરણ્યાક્ષ કશ્યપ ઋષિનો પુત્ર છે, ઋષિનો પુત્ર હોવા છતાં એની ગણતરી રાક્ષસોમાં થઈ, એની આંખ બગડેલી હતી. વરા ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો છે. હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે, લોભને સંતોષથી મારો. લોભ મરે ત્યારે પાપ અટકે છે, અને પાપ અટકે ત્યારે જ ભક્તિનો આનંદ મળે છે. જે આંખથી પાપ કરે, જે મનથી પાપ કરે, જે જીભથી પાપ કરે, એને ભક્તિનો આનંદ મળતો નથી. ઇન્દ્રિય રૂપી પાત્રને શુદ્ધ રાખો, ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે. પાપ કરવા માટે પ્રભુએ આંખ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે પ્રભુએ મન આપ્યું નથી, કોઈને મેળું મારવા માટે જીભ આપી નથી. વિવેકથી વ્યવહારનું કામ કરો અને પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. ઇન્દ્રિય રૂપી પાત્રને શુદ્ધ રાખો. જે તપેલીમાં દૂધ રાખવું હોય એની લોકો બહુ કાળજી રાખે છે, તપેલી સ્વચ્છ ન હોય તો દૂધ બગડી જશે. ઇન્દ્રિય રૂપી પાત્રમાં ભક્તિ રસ ભરવો છે. ગ્રંથોમાં એવું લખ્યું છે, સિંહણનું દૂધ સુવર્ણ પાત્રમાં જ ટકે છે. ચાંદીના કે પિત્તળના પાત્રમાં સિંહણનું દૂધ રાખે તો કાણું પાડીને બહાર નીકળે છે. સિંહણના દૂધમાં એવી શક્તિ હોય છે, ગ્રંથોમાં એવું લખ્યું છે. પણ કોઈએ અનુભવ કરેલો છે કે સાંભળ્યો નથી, સિંહણનું દૂધ કોક આખો ત્યાં કાઢવા જાય. ગ્રંથોમાં એવું લખ્યું છે, ઇન્દ્રિય કંચન જેવી શુદ્ધ હો તો ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે. ઇન્દ્રિયોને શુદ્ધ રાખો. પાપ ન કરે એ મહાન પુણ્ય કરે, પાપ છોડીને ભક્તિ કરે એને ભક્તિનો આનંદ મળે છે. હિરણ્યાક્ષ લોભ છે, લોભને સંતોષથી મારો. લોભ એ પાપનો બાપ છે, લોભ જ પાપ કરાવે છે. ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ માનો, સંપત્તિમાં સંતોષ માનો. મારા ભગવાન અતિ ઉદાર છે, હું લાયક નથી છતાં પ્રભુએ મને ઘણું ઘણું આપ્યું છે. જેને સંપત્તિમાં સંતોષ છે, જેને સંસાર સુખમાં સંતોષ છે, જેને ભોજનમાં સંતોષ છે, એનું પાપ છૂટે છે. કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે કે બહુ ખાવાથી શક્તિ આવે છે, એવું નથી. સંયમ રાખવાથી શક્તિ આવે છે. ભોજનમાં સંતોષ માનો, મેં આજ સુધી બહુ બહુ ખાધું છે, હવે મારે સાદું ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરવી. જેનું ભોજન બહુ સાદું છે એને જ ભક્તિનો આનંદ મળે. બહુ ખાવાથી તૃપ્તિ થતી નથી, જીવને મનને સમજાવો. ભોજનમાં સંતોષ મળે. કેટલાક લોકો તો યાદ રાખે છે, 10-15 દિવસ થયા કે ઢોકળા કર્યા નથી, આજે થવા દે. 10-15 દિવસમાં ઢોકળા ખાધા નહીં એ યાદ રાખે, પણ આજ સુધી કેટલા ખાધા છે એ યાદ રાખ્યો છે. હિસાબ રાખ્યો હોય તો 2-4 મણ તો પેટમાં ગયા જશે. ખાવાથી તૃપ્તિ થતી નથી, જીભ અને મન ને સમજાવવાથી મેં બહુ ખાધું છે. અરે મારે સાદું ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરી. ભોજનમાં સંતોષ માનો, સંસાર સુખમાં સંતોષ માનો, સંપત્તિમાં સંતોષ માનો, તમારું પાપ છૂટી જશે. પાપ છોડીને ભક્તિ કરે એને ભક્તિનો આનંદ મળે છે. જે આંખથી પાપ કરે, જે મનથી પાપ કરે, તે મંદિરમાં જતો હોય તો પણ આનંદ નહીં મળે. પાપ છોડો. જેને પાપ છોડ્યું છે એ મહાન પુણ્ય કરે છે. પાપ છોડે જ મોટું પુણ્ય છે. હિરણ્યાક્ષ નો ઉદ્ધાર કર્યો, વરા ભગવાન વૈકુંઠ નામમાં પધાર્યા છે. મારું મહારાજ બ્રહ્માવર્તમાં રાજ્ય કરવા લાગ્યા છે. મારું મહારાજ ના ઘેર આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ ત્રણ કન્યાઓ થઈ. દેવહૂતિ નું લગ્ન કર્દમ ઋષિ સાથે થયું હતું. કર્દમ ઋષિ ના ઘેર કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. કપિલ મહામુનિ એ માતા દેવહૂતિ ને તત્વ જ્ઞાન નો ઉપદેશ કર્યો. પિતુજી એ પ્રશ્ન કર્યો કે આ કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. બતાખિલ સત્વરાશે સાંસિદ્ધ્યમક્ષણોસ્તવ દર્શનાર્શન જન્મ વિરીડ્ય સદ્ભિ આશાસતે યોગિનો યોગરૂણા. સરસ્વતી નદીના કિનારે કર્દમ ઋષિ તપશ્ચર્યા કરે. જીવ લાયક બને ત્યારે ભગવાન દર્શન આપે છે. આ જીવ લાયક નથી તેથી ભગવાન દર્શન આપતા નથી. કર્દમ ઋષિએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. જે તપ કરે છે એને કર્દમ કહે છે. જે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે છે. તમે બધા માલિક છો. ઇન્દ્રિયો એ તમારા નોકરો છે. જે માલિક નોકર ના આધીન રહે છે એ બહુ દુઃખી થાય. નોકર ને અક્કલ ઓછી હોય. નોકર એ માલિક ના આધીન રહે તો નોકર સુખી થશે અને માલિક પણ સુખી થશે. પણ માલિક એ નોકર ના આધીન થાય તો માલિક દુઃખી થશે, નોકર પણ દુઃખી થશે. ઇન્દ્રિય નોકર છે. તમે બધા માલિક છો. તમારે જ્યાં જવું હોય ત્યાં તમારો નોકર આવે. નોકર ને જ્યાં જવું છે ત્યાં તમે જશો. તમારે જવું છે ભગવાનના ચરણમાં. તમારી યાદ ભગવાનના ચરણમાં. એક એક ઇન્દ્રિયનો સંયમ રાખો. સંયમથી જ જ્ઞાન સફળ થાય છે. સંયમથી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. આજકાલ જ્ઞાન બહુ વધ્યું છે. લોકોના જીવનમાં સંયમ રહ્યો નથી અને તેથી જ્ઞાન ટકતું નથી. જે ઘડામાં પાણી ભરવાનું છે તે ઘડાની લોકો કાળજી રાખે છે કે ઘડાને કાળું પડે. કાળું પડી જાય તો પાણી બધું બહાર નીકળશે. શરીર ઘડામાં જ્ઞાનરૂપી જળ ભરવાનું છે. આ જ્ઞાનરૂપી જળ ઇન્દ્રિય રૂપી છિદ્રમાંથી બહાર નીકળે છે. ઇન્દ્રિય રૂપી છિદ્રો ને બંધ કરો. એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિય નો સંયમ રાખો. સંયમ થી જ જ્ઞાનમાં સ્થિરતા આવે છે. સંયમ થી જ જ્ઞાન ટકે છે. કેટલાક નું જ્ઞાન આંખમાંથી વહી જાય છે. કથામાં જવાની તૈયારી હતી અને પાન સુપારી નો ડબ્બો દેખાયો. તે લુલીએ કહ્યું પાન ખાઈને જાને ઠીક રહેશે. અંદર થી આમાં જાગો કથામાં બેસવું છે. પાન ખાઈને કેવી રીતે? પછી તો કેટલાક મનને સમજાવે છે મારે તો દૂર બેસવાનું છે. મહારાજની નજર કઈ મારા ઉપર પડશે? અરે મહારાજની નજર નહીં પડે પણ ભગવાનની તો નજર પડતી જ હશે. ભગવાનને હજાર આંખ છે. ભગવાન બધાને જોડે છે. એક એક ઇન્દ્રિયનો સંયમ વધારે. તમે બહુ સુખી થશો, સંયમ થી જ શાંતિ મળે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ, એ જ કર્દમ ઋષિનું સ્વરૂપ છે. સંયમ વિના ધ્યાન વહી જાય. સરસ્વતી નદીના કિનારે ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી કર્દમ ઋષિના સન્મુખ ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. ભગવાનના દર્શન થયા, શ્રી કૃષ્ણ દર્શનથી જ આંખ સફળ થાય. સંસારનું સૌંદર્ય જોવાથી આંખ અને મન ચંચલ થાય. સુંદર તો શ્રી કૃષ્ણ છે, જે જોયા પછી મન શાંત રહે એ જ સુંદર છે. સંસારનું સૌંદર્ય મનને ચંચલ બનાવે એ મોહ છે, સૌંદર્ય નહીં. શ્રી કૃષ્ણ દર્શન થી આંખ સફળ થાય. શ્રી કૃષ્ણ ચરણ ને સ્પર્શ કરવાથી ત્વગિન્દ્રિય સફળ થાય. તમે કોઈ માનવ ને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય છે. માનવ ના શરીરમાં તો મળમૂત્ર ભરેલું છે. મળમૂત્ર થી ભરેલા શરીરને સ્પર્શ કરવામાં માનવ સુખ સમજે છે. ભગવાનના શ્રી અંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી, હડકું નથી. શ્રી કૃષ્ણ ચરણ ને જે સ્પર્શ ત્વગિન્દ્રિય સફળ થાય. તમારા દર્શન કર્યા પછી તમારી પાસે જે સંસારનું લૌકિક સુખ માગે છે એ જીવ તમારા સ્વરૂપને જાણતો નથી. ભગવાન પાસે ભગવાનની જ માગણી કરો. ભગવાન પાસે બીજું કઈ માગશો નહીં. ભગવાન જેના હાથમાં છે એના હાથમાં જગત છે. જેને ભગવાન મળ્યા નથી એને કઈ મળ્યું નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. તમારા દર્શન કર્યા પછી તમારી પાસે સંસારનું લૌકિક સુખ જે માગે છે એ તમારા સ્વરૂપને જાણતો નથી. હું એવું બોલું છું પણ હું શું કરું, મારા પિતાજીની મને આજ્ઞા થઈ છે તું લગ્ન કર. લગ્ન કરવાની ઈચ્છાથી મેં આ તપશ્ચર્યા કરી છે. મારે લગ્ન તો કરવું છે પણ હું ઘરમાં સત્સંગ માંગુ છું, કોઈ સ્ત્રીનો સંગ હું માંગતો નથી. મને ઘરમાં સત્સંગ મળે એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય કે જે મને પ્રેમથી સમજાવીને પાપ કરતા અટકાવે, જે મને ભક્તિમાં સાથ આપે. આપણા ઋષિઓએ સ્ત્રીને ધર્મ પત્ની માની છે. સ્ત્રી કામ પત્ની નથી, સ્ત્રી ભોગનું સાધન નથી, સ્ત્રી ભક્તિનું સાધન છે. કન્યાદાનનો જયારે સંકલ્પ કરે છે ત્યારે કન્યાનો પિતા જમઈ રાજને સાવધાન કરે છે. યાદ રાખજે, આ મારી કન્યા હું તને આપું છું, વિલાસી જીવન ગાળવા માટે મારી કન્યા હું તને આપતો નથી. આ મારી કન્યા તારી કામ પત્ની નથી, આ મારી કન્યા તારી ધર્મ પત્ની. અને એને વરેણ અસ્યામ કન્યાયામ ઉત્પાદયિષ્યમાણ સંતત્યા દશ પરાન દશ અવરાન માવિતિ એકવિંશતિ પુરુષાન ઉદ્ધર્તુમ આત્મનશ્ચ શ્રી લક્ષ્મી નારાયણ પ્રીતયે ઇમાં કન્યામ સહ ધર્માચરણાય તુભ્યમ અહમ સંપ્રદદે. મારી કન્યા તારી ધર્મ પત્ની છે, વિલાસી જીવન ગાળવા માટે હું મારી કન્યા હું તને આપતો નથી. સ્ત્રી એ ભક્તિનું સાધન છે. એકલો પુરુષ બરાબર ભક્તિ કરી શકે, પુરુષ વિના એકલી સ્ત્રી પણ બરાબર ભક્તિ કરી શકે. સ્ત્રીને પુરુષની જરૂર છે અને પુરુષને સ્ત્રીની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું છે, સ્ત્રી હૃદયમાં સ્નેહ વધાર્યો, સ્નેહ પ્રધાન સ્ત્રી હૃદય છે, તેથી સ્ત્રી હૃદયમાં સેવા કરવાની સમર્પણની ભાવના હોય છે. ઘણા ભાગે પુરુષના હૃદયમાં પ્રેમ ઓછો હોય છે, પુરુષનું હૃદય શુષ્ક હોય છે. બાળકને માં જ મોટો કરી શકે, બાપ બાળકને મોટો કરી શકે, બાપ પૈસા ભલે આપે. સ્ત્રી હૃદય સ્નેહ પ્રધાન, સ્નેહ પ્રધાન હૃદય હોવાથી સ્ત્રી હૃદયમાં સેવા કરવાની ભાવના છે. કોઈ રોગીની પણ સેવા માતૃ હૃદય થી થાય. પુરુષ બરાબર સેવા કરી શકે નહીં. પુરુષનું હૃદય ઘણા ભાગે શુષ્ક હોય છે. સ્ત્રી હૃદયમાં સ્નેહ વધારે છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સ્ત્રીમાં સ્નેહ તો વધારે છે પણ સ્ત્રીની બુદ્ધિ મંદ હોય છે. સ્નેહ કરવા લાયક કોણ છે એ પરીક્ષા સ્ત્રી હૃદય નહીં કરી શકે. સ્ત્રી હૃદય ભોળું છે, સ્નેહ પ્રધાન છે. પરીક્ષા પુરુષ બરાબર કરી શકે છે. સ્નેહ પ્રધાન હૃદય હોવાથી સ્ત્રી હૃદય ભોળું છે, બરાબર પરીક્ષા કરી શકે નહીં. સેવા કોની કરવી જોઈએ, સમર્પણ કેટલું કરવું જોઈએ એ સ્ત્રી હૃદય સમજી શકે નહીં. સ્ત્રીને પુરુષની જરૂર છે. પુરુષ બરાબર પરીક્ષા કરી શકે છે. પુરુષે બુદ્ધિ પ્રધાન છે અને સ્ત્રીએ સ્નેહ પ્રધાન છે. પુરુષની બુદ્ધિ અને સ્ત્રીનો સ્નેહ બે જ્યારે ભેગા થાય છે ત્યાં ભક્તિ પ્રગટ થાય. પુરુષને સ્ત્રીની જરૂર છે, સ્ત્રીને પુરુષની જરૂર છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. મારે લગ્ન તો કરવું છે, હું ઘરમાં સત્સંગ માંગુ છું. કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય, હું સ્ત્રીનો સંગ માંગતો નથી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે અને કહ્યું છે, મનુ મહારાજ ની કન્યા દેવહૂતિ અતિ સુંદર છે, અતિ સુશીલ છે, બહુ લાયક છે. તમે દેવહૂતિ સાથે લગ્ન કરો, તમારો ગ્રસ્થ આશ્રમ જગત ને આદર્શ રૂપ થશે. તમારા ઘેર પુત્ર રૂપે હું આવી. પ્રભુએ આજ્ઞા કરી, ભગવાન અંતર્ધાન થયા છે. મનુ મહારાજને થોડી ચિંતા થઈ છે, મારી કન્યા હવે મોટી થઈ છે, મારે એનું લગ્ન કરવું છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા હતા અને નારદજી ત્યાં આવ્યા છે. સારી ચિંતા કરો છો? મનુ મહારાજ બોલ્યા છે, આ ગ્રહસ્થાશ્રમ છે ને એ ચિંતાનું જ ઘર છે. ગ્રહસ્થને પ્રભુમાં વિશ્વાસ ન હોય, ભગવાનમાં પ્રેમ ન હોય તો ગ્રહસ્થનું ઘણું ખરું જીવન ચિંતામાં જ પૂરું થાય છે. ગ્રહસ્થાશ્રમમાં બે મોટી ચિંતાઓ હોય છે, સંપત્તિની ચિંતા અને સંતાનની ચિંતા થાય છે. જે મળ્યું છે તે હાચવવાની ચિંતા છે, વધારે ભેગું કરવાની ચિંતા છે. સંતાનની ચિંતા પૂરું થાય છે, પુત્ર પરીક્ષામાં પાસ થાય એની ચિંતા માતા પિતાને થાય. પરીક્ષામાં પાસ થયા પછી પણ એને સારી નોકરી મળે, માતા પિતાની ચિંતા થાય. સારી નોકરી મળે હવે એનું લગ્ન થાય, માતા પિતાની ચિંતા થાય. લગ્ન થયું, 3-4 વર્ષ થયા, હજુ કઈ થતું નથી, એના ઘેર ભાવો થાય, માતા પિતાની ચિંતા થાય. ગ્રસ્થને પ્રભુમાં વિશ્વાસ ન હોય તો એનું ઘણું ખરું જીવન ચિંતામાં જ પૂરું થાય છે. અરે જે આવ્યો છે તે પ્રારબ્ધ લઈને આવ્યો છે, તમારી ફરજ બજાવો, ચિંતા ન કરો. કન્યા મોટી થઈ છે, મારે એનું લગ્ન કરવું છે. નારદજીએ દેવમૂર્તિના હાથની રેખાઓ જોઈ છે અને તે રેખાઓને જોતા નારદજીને ખાતરી થઈ, રાજાની કન્યા છે એનો યોગ એવો છે, કોઈ રાજાની આ રાણી નહીં થાય, આ કોઈ મહાન ઋષિની પત્ની થશે, એવો યોગ છે. રાજાની રાણી નહીં થાય, આ કન્યાનો દીકરો મહાન જ્ઞાની થશે, એની કીર્તિ જગતમાં અખંડ રહેશે. આ રાજકન્યા હોવા છતાં એનું લગ્ન કોઈ ઋષિ સાથે થશે, એવો યોગ છે. મનુ મહારાજ બોલે છે, મહારાજ તમે જે કહો છો એ બરાબર છે, તેનો જન્મ રાજમહેલમાં થયો છે, એને રાજમહેલનું આ વિલાસી જીવન જરાય ગમતું નથી. બહુ સાદું ભોજન એક વાર કરે, સવારે વહેલું ઉઠીને ધ્યાન કરવા બેસે. એની એવી ઈચ્છા છે કોઈ મહાન જ્ઞાની ભગવદ ભક્ત પતિ મળે તો જ લગ્ન કરું, કોઈ કામી રાજા સાથે લગ્ન કરવાની ઈચ્છા જ નથી. કોઈ જ્ઞાની ભગવદ ભક્ત પતિ મળે તો જ લગ્ન કરું. જ્ઞાની હોય ભગવદ ભક્ત હોય એ રાજકન્યા સાથે લગ્ન કેવી રીતે? નારદજીએ કહ્યું છે આ કન્યાનું દાન તમે કર્દમ ઋષિને કરો. કર્દમ ઋષિને હવે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે એવું મેં સાંભળ્યું છે. મારું મહારાજ સતરૂપા રાણી દેવવતી કન્યા સાથે કર્દમ ઋષિના આશ્રમમાં રહે છે. શાંત વાતાવરણ છે, પશુ પક્ષીઓ પણ વેર ને ભૂલ્યા છે. અહિંસાનો ઉપાસક જ્યાં રહે છે એના સંગમાં આવેલા પશુઓ પણ હિંસા છોડે છે. અહિંસા પ્રતિષ્ઠાયા તત્સવ સિદ્ધૌ વૈર ત્યાગા. કાયાવાણી મનથી જે કોઈને હિંસા કરતો નથી, કોઈના માટે તમે ખરાબ શબ્દ બોલો ને એ હિંસા કરવા જેવું જ પાપ છે. કોઈના માટે તમે ખરાબ વિચાર કરો એ પણ હિંસા જેવું જ પાપ છે. માથું કાપવાથી જ હિંસા થાય છે એવું નથી. કોઈના માટે ખરાબ વિચાર ન કરો, કોઈના માટે ખરાબ શબ્દ ન બોલો. આ કેવું શાંત વાતાવરણ છે. મનુ મહારાજને આશ્ચર્ય થાય છે. કર્દમ ઋષિને ખબર પડી છે કે મનુ મહારાજ કન્યાને લઈને આવ્યા છે. સ્વાગત કર્યું છે. કર્દમ ઋષિએ વિચાર કર્યો મનુ મહારાજના પાછળ જે કન્યા દેખાય છે એ જ ભવિષ્યમાં મારી પત્ની થવાની છે. પ્રભુએ તો એના વખાણ કર્યા છે, હું એકવાર કન્યાની પરીક્ષા કરું. કર્દમ ઋષિએ કન્યાની પરીક્ષા તો કરી છે, બહુ વિવેકથી બહુ ચતુરાઈથી પરીક્ષા કરી છે. બહુ વાતો કરવાથી પ્રશ્નો પૂછવાની પરીક્ષા થાય છે, પરીક્ષા બહુ વિવેકથી કરી છે. ત્રણ ગર્ભના આસન પાથર્યા છે. મનુ મહારાજને સતરૂપા રાણીને કહ્યું છે તમે આસન માંગો છો. ત્રીજું આસન હતું તે સંકેત કર્યો દેવમૂર્તિને તમારા માટે મને પાપ લાગશે. બચારી જૂના જમાનાની છે તેથી આવો વિચાર કરે. આજકાલ તો ધણીને હુકમ કરવા લાગી છે. કેટલીક માતાઓ તો ધણીને નોકર જેવા જમતી છે. જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી એ સ્ત્રીને કોઈ મંદિરમાં કે મૂર્તિમાં ભગવાન દેખાશે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિ મુખ્ય છે. પત્ની પતિમાં નારાયણના દર્શન અને પતિ પત્નીમાં લક્ષ્મીના દર્શન. પતિ પત્ની લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. લગ્નના દિવસે એમને લક્ષ્મી નારાયણ સમજીને એમના વડીલો પણ એમની પૂજા કરે. પતિ પત્નીમાં લક્ષ્મીની ભાવના અને પત્ની પતિમાં નારાયણની ભાવના કરે ઘર વૈકુંઠ થઈ જશે. પત્નીના પુણ્યથી પતિ સુખી થાય છે, પત્નીના ભાગ્યથી ઘરમાં લક્ષ્મી આવે છે. પત્ની પતિમાં નારાયણની ભાવના કરે, પતિ પત્નીમાં લક્ષ્મીની ભાવના. ગ્રહ કામ દેવહૂતિએ વિચાર કર્યો છે આસનમાં હું બેસું ને તો મને પાપ લાગશે, આસનમાં હું ન બેસું તો કદાચ એમને ખોટું લાગશે. મેં પ્રેમથી આસન આપ્યું પણ કન્યાએ એનો સ્વીકાર કર્યો નહીં. આસનમાં બેસવું એ સારું નથી, ન બેસવું એ પણ યોગ્ય નથી. હવે હું શું કરું? ચતુર કન્યાએ યુક્તિ કરી, જમણો હાથ આસનમાં રાખ્યો અને ધરતીમાં બેઠ્યો. આપે જે આસન આપ્યું તેનો મેં સ્વીકાર કર્યો છે, પણ હું તો તમારી દાસી છું, તમે મારા ભગવાન છો. હું ધરતીમાં બેઠી છું. ગૌતમ ઋષિએ જોયું કે જમણો હાથ આસનમાં રાખ્યો અને બતાવ્યું કે આસનનો સ્વીકાર કર્યો, ધરતીમાં બેઠી પરીક્ષામાં પાસ છે, વાંધો આવે એમ નથી. પરીક્ષા થઈ ગઈ. મનુ મહારાજ બોલ્યા છે, હું કન્યાદાન કરવા માટે આવ્યો છું. આ કન્યાદાનનો આપ સ્વીકાર. સંત હૃદય સરળ, સરળ હૃદયમાં જ ભગવાન આવે છે. જે માણસ જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાકું થઈ જાય છે, જે કપટ કરે છે એનું હૃદય વાકું થાય છે. વાસનાથી હૃદય વાકું થાય છે, વાંકા હૃદયમાં ભગવાન આવતા નથી. સરળ હૃદયમાં ભગવાન આવે છે. સંત તે છે જેનું હૃદય સરળ છે. સંત કોઈ જો છળ કપટ કરે, મનમાં જે હશે એવું જ બોલે છે, જેવું બોલશે એવું જ કરશે. મહાન જ્ઞાની છે, કર્દમ ઋષિ મહાયોગી છે, જરાય કપટ કર્યું નહીં. જે મનમાં હતું તે કહી દીધું. હવે મને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. બાળમ ઉદ્ભૂત કામોહમ સરળતાથી કહી કે મહારાજ આપને લગ્ન કરવાની ઈચ્છા છે અને મને કન્યાદાન કરવાની ઈચ્છા છે, આપ આ કન્યાદાન નો સ્વીકાર કરો. કર્દમ ઋષિએ કહ્યું, લગ્ન તો કરવું છે, મારે સાવધાન થઈને લગ્ન કરવું. લગ્ન કરવું મહાન પુણ્ય છે. જે ગાફલ થઈને લગ્ન કરે છે તેનું ગ્રસ્થાશ્રમ બગડે છે. જે બહુ સાવધાન થઈને લગ્ન કરે તે ગ્રસ્થ હોવા છતાં સાધુ છે. લગ્નના સમયે બ્રાહ્મણો સાવધાન 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 બોલે છે. જાણે છે કે આ બે જણા બહુ ગાફલ થવાના છે અને તેથી એને સાવધાન. સાવધાન થઈને મારે લગ્ન કરવું છે. મનુ મહારાજ પૂછે છે, સાવધાન થવાનો શું અર્થ છે? મારું લગ્ન કામનો વિનાશ કરવા માટે છે. વેદોમાં વર્ણન આવે છે, જીવ અને ઈશ્વર બંને સાથે જોડે છે. ઈશ્વર જીવથી કઈ દૂર નથી, અતિ સમીપમાં છે. ઈશ્વર જીવને જુએ છે, જીવ ઈશ્વરને જોઈ શકતો નથી. જીવ અને ઈશ્વર આ બેના મધ્યમાં વચમાં એક પડદો છે. કામ એ જ પડદો છે. કામરૂપી પડદો હોવાથી જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. મારું લગ્ન કામનો વિનાશ કરવા માટે વિવેકથી કામ સુખ ભોગવીને મારે કામનો નાશ કરવો છે. ભોગ માટે ભોગ નથી, ત્યાગ માટે ભોગ. ભોગનું લક્ષ્ય ત્યાગ છે. માનવ એકદમ ત્યાગ કરી શકતો નથી અને તેથી આપણા ઋષિઓએ કામસુખ ભોગવવાની આજ્ઞા આપી. ધર્મની મર્યાદામાં રહીને કામસુખ ભોગવે અને ત્યાગ કરે. ભોગ એ ત્યાગ માટે હોય છે, ભોગ એ ભગવાનના માટે હોય છે. આ જીવ અનેક જન્મથી કામ શું ભોગવતો આવ્યો છે. આ શરીર જ કામમય છે. માતા પિતાના મનમાં કામ વાસના જાગૃત થઈ ત્યારે આ શરીરનો જન્મ થયો છે. શરીરનું મૂળ જ કામ છે અને તેથી કામ શરીરને છોડતો નથી. કામનો ત્યાગ કરવો બહુ કઠિન છે. કામ બહુ બળવાન છે. લગ્ન એ મનને પવિત્ર રાખવા માટે. કોઈ પણ સુંદર વસ્તુ દેખાય કે મન વિના કારણ ચંચલ થાય. અનેક વાર મન સમજે છે, હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મને મળવાનું નથી, આ મારું નથી, છતાં મન પાપ કરે છે. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ સ્થિર કરવો છે. જગતના સર્વ સ્ત્રી પુરુષોને નિષ્કામ ભાવથી ભગવત ભાવથી જોવાનું છે. મારા ભગવાન જ અનેક રૂપે દર્શન આપે છે. આ ભગવાનના જ સ્વરૂપો છે. જગતને નિષ્કામ ભાવથી જોવું. મનને પવિત્ર રાખો. કામ ભાવ એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં સ્થિર કરો. ધર્મની મર્યાદામાં રહીને વિવેક થી કામ સુખ ભોગવીને મારે કામનો વિનાશ કરવો છે, મારે પ્રભુના ચરણે જવું છે. મારી તો એવી ઈચ્છા છે એક બે બાળક થયા પછી પતિ પત્નીનો લૌકિક સંબંધ મારે રાખવો નથી. પુત્રનો જન્મ થયા પછી હું સંન્યાસ લઈશ. કદાચ સંન્યાસ ન લઉં અને ઘરમાં રહું તો એ ઘરમાં ભાઈ અને બેન જેવું પવિત્ર જીવન ગાળે છે. પુત્ર થયા પછી પતિ પત્નીનો લૌકિક સંબંધ મારે રાખવો નથી. અતો ભજિષ્ય સમયે ન સાધ્વીમ યાવત તેજો વિભૂયાદાત્મનો મે સમયે ન સાધ્વીમ. ભજિષ્ય એક સત્પુત્ર થયા પછી મારે સંન્યાસ લેવો છે. આ લગ્નની વાતો ચાલે છે, લાગે છે મારે સંન્યાસ લેવો છે. મનુ મહારાજને આશ્ચર્ય થયું. મનુ મહારાજે દેવમૂર્તિને કહ્યું છે, બેટા તે સાંભળ્યું એક છોકરો થયા પછી તને છોડીને સંન્યાસ લેવાનો છે, તું વિચાર કર. દેવમૂર્તિ બહુ રાજી થઈ. મારી એવી ઈચ્છા હતી, મારા પતિદેવ મહાન જ્ઞાની ભગવત ભક્તો, મારા પતિદેવ સંન્યાસ લેશે હું સંન્યાસીના જેવું મારું જીવન થશે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે, ડૂબવા માટે નથી. પત્ની છે નૌકા અને પતિ છે નાવિક. એકલી નૌકા નાવિક વિના સામે કિનારે જઈ શકે નહીં. નાવિક છે પણ નૌકા ન હોય તો એ સામે કિનારે જઈ શકે નહીં. અમારો બેનો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે, ડૂબવા માટે નથી. એક છોકરો થયા પછી એ સંન્યાસ લે સારું છે. મારી એવી ઈચ્છા નથી કે મારા હાથીમ બને, મારામાં આશક બને. એક છોકરો થયા પછી સંન્યાસ લે એ જ યોગ્ય છે. મારા પતિદેવ જે બોલે છે મને બહુ ગમે છે. વિધિપૂર્વક કરદમ દેવહૂતિનું લગ્ન કરવામાં વસ્ત્રો આભૂષણ વાંચ્યા છે. મનુ મહારાજ ઘેર ગયા છે. દેવહૂતિએ વિચાર કર્યો, આજ સુધી હું રાજકન્યા હતી, હવે હું ઋષિ પત્ની થઈ. વસ્ત્ર આભૂષણ ઉતારીને મૂકી દીધા. મારા પતિદેવ તપસ્વી છે, મારે પતિદેવ સાથે તપશ્ચર્યા કરવી છે. કપડામાં માયા હોય છે. સુંદર વસ્ત્ર આભૂષણો ઉતારીને મૂકી દીધા છે. સાદો વેશ ધારણ કર્યો. કર્દમ ઋષિની સેવા કરે છે. લગ્ન કર્યા પછી કર્દમ ઋષિએ સંયમ વધાર્યો છે. દેવવૃત્તિ સાથે બોલતા પણ જોતા નથી. દેવહૂતિ અતિ સુંદર છે. પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે. એક ઘરમાં બેનું મૌન છે, બોલતા જ નથી. એક ઘરમાં રહીએ એટલે બોલવું જ પડે છે, બોલ્યા વિના ચાલતું નથી. પતિ પત્નીના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય. જે બોલવાની બહુ જરૂર નથી એવું બોલશો નહીં. હું વધારે બોલવાથી શક્તિનો વિનાશ થાય. દેવહૂતિએ વિચાર કર્યો, મારે પણ બોલવું નથી, બોલવાની શી જરૂર છે. હું તો તેમની એવી સેવા કરીશ, મારા પતિદેવને બોલવાનો પણ પરિશ્રમ ન થાય. પતિને શું ગમે છે, પતિની શું ઈચ્છા છે એ પતિવ્રતા સ્ત્રી સમજી જાય. પતિ પત્નીનું મન એક હોય છે. લગ્નનો અર્થ જે છે તન બે પણ મન એક, એને લગ્ન. લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે અને તે વેદ મંત્રોનો અર્થ પણ એ જ નીકળે છે. વર કન્યાને એવું કહે છે, મમ હૃદયે હૃદયંતે સંદધામિ. તારું મને મારું મન, મારું મને તારું મન. મારા પતિદેવને બોલવાની ઈચ્છા નથી, મારે પણ બોલવું નથી. હું એવી સેવા કરીશ એમને બોલવાનો અવસર જ નથી. દેવમૂર્તિએ એવી સેવા કરી છે. રાજકન્યા છે, આજ ઋષિ પત્ની થઈ છે. દુઃખ સહન કરીને સેવા કરતા શરીર બહુ દુર્બળ થયું છે. એક દિવસ કર્દમ ઋષિની નજર પડી છે, કેવું સુંદર શરીર હતું અને એ તો બધા હાડકાઓ દેખાય. બધાને શરીર બહુ પ્રિય હોય છે, મારી સેવા માટે શરીર બહુ ઘસાયું છે. તુષ્ટો અમત્ય તવ માન વિમાન દાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા યોગદેહિનામ અયમતીવ સુસ્વદેહો નાવેક્ષિતા સમુચિતા ક્ષપિતો મદરથે. તારી સેવાથી હું પ્રસન્ન છું, મારા માટે તે શરીર ઘસાવ્યું છે. તું જે માગીશ તે તને આપીશ, તું માગ. દેવભક્તિએ હાથ જોડીને કહ્યું છે, તમારા જેવા જ્ઞાની અને ભગવત ભક્ત પતિ મને મળ્યા છે, મને બધું જ મળ્યું છે, મારા જેવી ભાગશાળી કોણ છે? મારા પતિદેવ મહાન જ્ઞાની છે, ભગવત ભક્ત, મને બધું જ મળ્યું છે, મને કઈ માંગવું નથી. હું રોજ તુલસીજીની પૂજા કરું છું. બાલકૃષ્ણલાલ સાથે તુલસીજીને પધરાવીને પ્રદક્ષિણા કરું છું અને માગું છું મારા પતિદેવનું આયુષ વધે, પતિદેવની સેવા કરતા કરતા મારું શરીર પડે. મારી એક જ ઈચ્છા છે, ભગવાનના ઘરમાં પહેલી હું જઉં અને તમે મારા પાછળથી આવજો, પહેલી હું જઈ. બીજી કોઈ ઈચ્છા નથી. કર્દમ ઋષિ સાંભળે છે, કેવું બોલે છે, દેવી તમે મહાન પતિવ્રતા છો, તમારું સૌભાગ્ય અખંડ રહેશે, મારી બહુ ઈચ્છા છે, તું કઈક માગે તે હું તને આપું. મારામાં એવી શક્તિ છે, બીજું જગત પણ ઉત્પન્ન કરી શકું છું. બહુ આગ્રહ કર્યો ત્યારે દેવહૂતિએ માગ્યું છે. આપ એકવાર એવું બોલ્યા હતા, એક છોકરો થયા પછી મારે સંન્યાસ લેવો છે. તમારી ઈચ્છા હોય તો મારા મનમાં ભાવના છે કે બાળક. કર્દમ ઋષિએ દેવહૂતિને કહ્યું છે, દેવ, આ માનવ શરીર બહુ જ નાજુક છે, અતિ કોમળ છે, ભોગના પાછળ રોગ ઉભો જ છે, ભોગી એ જ રોગી થાય છે. હું તને એવું સુંદર શરીર આપીશ કે જે શરીરને કોઈ દિવસ રોગ થાય નહીં. હું તને એવું સુંદર શરીર આપીશ કે તારું યૌવન કાયમ રહે, કોઈ દિવસ વૃદ્ધાવસ્થા આવે નહીં. એવું દિવ્ય સ્વરૂપ હું તને આપીશ. સરસ્વતી ગંગામાં સ્નાન કરીને આવો. દેવહૂતિ સ્નાન કરવા જાય છે. કર્દમ ઋષિએ હાથમાં જળ દીધું છે, 100 વર્ષની તપશ્ચર્યા કૃષ્ણ અર્પણ કરી છે. પ્રિયાયાહ પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતા. અનેક દાસીઓ ઉત્પન્ન કરે છે, દાસીઓ દેવહૂતિને વંદન કરે છે, સોનાના પાટલે બેસાડે છે, આંગલિક સ્નાન કરાવે છે, દાસીઓ દેવહૂતિને શૃંગારે છે. દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. કર્દમ ઋષિએ સંકલ્પ કર્યો, તે કર્દમ ઋષિ કામદેવ જેવા અતિ સુંદર થયા છે. સુંદર વિમાન બનાવ્યું છે, જે વિમાનમાં સર્વ સુખના સાધનો છે. દેવહૂતિ સાથે વિમાનમાં વિરાજેલા છે. અનેક વર્ષો સુધી વિહાર એમના ઘેર નવ કન્યાઓ થઈ છે, છોકરો થયો. એક દિવસ કર્દમ ઋષિને વિલાસી જીવનની ઘૃણા થઈ. આ વિલાસી જીવન સારું નથી. વસ્ત્રાભૂષણો ઉતારીને ફેંકી દીધા છે, લંગોટી પહેરે છે, ભસ્મ ધારણ કર્યું છે, હાથમાં કમંડલ લઈને હવે સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહૂતિ ગભરાયા છે, અમને બધાને છોડીને હવે સંન્યાસ લેવા થયા છે. દેવહૂતિએ કહ્યું, મારી થોડી વાતો સાંભળો, હું તમારા સંન્યાસમાં વિઘ્ન નહીં કરું, તમારું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે. મારી થોડી વાત સાંભળો, કોઈ કોઈ વખત વૈરાગનો આવેશ આવે છે, આવેશમાં વૈરાગ આવે ને એ વૈરાગ ટકે. કર્મઋષિ આવેશમાં બોલ્યા છે. આ સુધી તારી વાતો મેં બહુ સાંભળી, હવે તારી વાત મારી જરાય સાંભળવી નહીં, હવે હું નહીં સાંભળું. હવે હું સંન્યાસ લેવાનો છું. મેં તારા પિતાને કહ્યું હતું કે હું સંન્યાસ લે, દેવહૂતિ સમજાવે છે. આ બેવ બોલ્યા હતા, એક છોકરો થયા પછી હું સંન્યાસ લેવું. આ તો નવો કન્યાઓ થઈ છે, છોકરો થયો નથી. છોકરો થવો જ જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ નથી. છોકરો થાય કે ભલે ન થાય, આ પલટણ ઉભી કરી છે ને ઠેકાણે પાડજો. અનેક કન્યાઓ છે, છોકરો થવો જ જોઈએ એવો મારો દુરાગ્રહ નથી. કર્ણઋષિ વિચાર કરે છે, પ્રભુએ મને કહ્યું હતું કે હું તારા ઘેર પુત્ર રૂપે આવીશ. હજુ ભગવાન કેમ આવતા નથી? કર્ણઋષિ સમજી ગયા છે, હું તપસ્વી હતો જયારે પ્રભુએ કહ્યું હતું કે હું તારા ઘેર આવીશ. મેં તપશ્ચર્યા છોડી દીધી, હું અતિ વિલાસી થઈ. અતિ વિલાસી લોકોથી તો ભગવાન પણ દૂર રહે છે. અતિ વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. હું તપસ્વી હતો ત્યારે પ્રભુએ કહ્યું હતું કે હું તારા ઘેર પુત્ર રૂપે આવીશ. હવે હું બહુ વિલાસી થયો તેથી ભગવાન આવતા નથી. દેવહૂતિને કર્ણઋષિએ કહ્યું છે, મને આ વિલાસી જીવનની હવે ઘૃણા આવે છે. આ વિલાસી જીવન સારું નથી. આપણું જે સાદું જીવન હતું, આખો દિવસ નારાયણનું ધ્યાન કરીએ, નારાયણ નારાયણ કીર્તન કરીએ, બહુ જયારે ભૂખ લાગે ત્યારે એક વાર ફળ ખાતા, એ જીવન કેવું સારું હતું? દેવહૂતિએ કહ્યું કે મને પણ આ વિલાસી જીવનની ઘૃણા આવી છે. તમને જે ગમતું નથી તે મને ગમતું, તમને જે ગમે એ જ મને ગમે છે. આ વિલાસી જીવન સારું નથી. પવિત્ર જીવનનો આરંભ થયો, વિલાસી જીવનની સમાપ્તિ થઈ. સારું સાત્વિક જીવન આરંભ થયું. આખો દિવસ ધ્યાન કરે, જપ કરે, અતિશય ભૂખ લાગે ત્યારે પતિ પત્ની એક વાર ફળ ખાય. ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો છે. કર્ણઋષિ સમજી ગયા, એના મુખમાં તેજ બહુ દેખાય, મારા ભગવાન એના પેટમાં આવ્યા છે એવું. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે. આજે સંતો બહુ રાજી થયા છે. તમે કોઈ વખત કુંભ મેળામાં ગયા છો? પ્રયાગરાજમાં કુંભ મેળો થાય, હરદ્વારમાં થાય, લાખો સાધુ સંત મહાત્માઓ આવે છે, નાગા સંતો પણ આવે છે. નિરંજની અખાડો, નિર્વાણી અખાડો, એક એક અખાડામાં હજાર હજાર સાધુ હોય છે. આ સંતોના અખાડામાં કપિલ દેવની પૂજા રાખે, જ્ઞાની મહાપુરુષો કપિલ મહામુનિ ને સદગુરુદેવ માને, અમારા ગુરુદેવ આવવાના છે. અને તેથી આજે સંતોને બહુ આનંદ છે. પરમ પવિત્ર કાર્તિક માસ, કૃષ્ણ પક્ષ પંચમી તિથિ, બુધવાર મધ્યાહ્ન કાળમાં
કપિલ નારાયણ ભગવાન
કપિલ ભામિનીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માદિક દેવો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. કપિલ દેવના ચરણમાં કમળનું ચિહ્ન દેખાય છે, સ્વસ્તિકનું ચિહ્ન દેખાય છે. બ્રહ્માજીએ કહ્યું કે ભગવાનનો અવતાર થયો છે, તારો ગ્રસ્થાશ્રમ સફળ થયો, હવે તારી સંન્યાસ લેવાની ઈચ્છા હોય તો તું સંન્યાસ લઈ શકે. કર્ણઋષિએ કહ્યું કે દીકરો થયો એ તો આનંદ છે, નવ કન્યાઓના લગ્નની મને ચિંતા છે. બ્રહ્માજીએ કહ્યું, તારા ઘેર પ્રભુ પધાર્યા છે, તારી બધી ચિંતા ભગવાનને છે, તું કાંઈ તું ચિંતા શા માટે કરે? ચિંતા છોડી, તારી બધી ચિંતા ભગવાનને છે. તારા ઘેર કન્યાઓ કેટલી છે? કર્ણઋષિએ કહ્યું, મારા ઘેર નવ કન્યાઓ છે. બ્રહ્માજી જયારે આવ્યા હતા ત્યારે બ્રહ્માજી સાથે નવ ઋષિઓ પણ આવ્યા હતા. બધા નવ જમૈયો વગર આમંત્રણે તારા ઘેર આવ્યા છે. એક એક ને એક કન્યાનું દાન કરો અને દૂધ ભરતી ભંગ થાય એટલે બધું ભરતી ગઈ. લગ્નમાં થોડી સાદાઈ રાખો. લગ્નમાં કામ ગૌણ છે, લગ્નમાં ધર્મ મુખ્ય છે. સ્ત્રી એ ધર્મ પત્ની છે, સ્ત્રી એ ભક્તિ નું સાધન છે. બ્રહ્માજી ની આજ્ઞા થઈ એક એક ઋષિ ને એક એક કન્યાનું દાન. મરીચી ઋષિ ને કદા નામની કન્યા આપી છે. અત્રિ ઋષિ સાથે અનસુયાજીનું લગ્ન થયું છે. અરુંધતી નામની જે કન્યા હતી એનું લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે થયું છે. આ કપિલ ભગવાનની બહેનો છે, કર્દમ ઋષિની કન્યાઓ છે. નવ ઋષિઓ સાથે લગ્ન થયું. કન્યાઓ પતિ સાથે ઘરમાં ગઈ છે. કર્દમ ઋષિને આનંદ થયો, એવી કોઈ ચિંતા નથી. ધીરે ધીરે કપિલ ભગવાન મોટા થયા છે. કર્દમ ઋષિએ વિચાર કર્યો, દીકરો મોટો થયો છે, માને હાચવશે, હવે મારે ઘરમાં રહેવાની શી જરૂર છે. કપિલ દેવને કહ્યું છે, તમે મને આજ્ઞા આપો તો મારે સંન્યાસ લેવો છે. કપિલ દેવે કહ્યું, પિતાજી બહુત ગઈ અને થોડી રહી, તમારો વિચાર બહુ સારો છે, તમે સંન્યાસ. પિતાજી હું તમને ઉપદેશ શું કરું, એટલું જ કહું છું, વૈરાગ્યથી જ સંન્યાસની શોભા. વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરે તો સંન્યાસનો વિધિ જોનારને પણ વૈરાગ આવે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય તે દિવસે 108 વાર ગંગાજીમાં સ્નાન કરવું પડે છે. અને છેલ્લું સ્નાન જ્યારે કરે ત્યારે લંગોટી અને જનોઈ ગંગાજીમાં છોડીને નગ્ન બહાર આવવા. મારા કુટુંબના જે લોકો બેઠા હોય બધાને સાષ્ટાંગ પ્રણામ કરવા, તમારો મારો સંબંધ પૂરો થાય. પત્ની હોય તો પત્નીમાં માતૃભાવ રાખીને પત્નીને પણ વંદન, હવે તારો મારો સંબંધ બદલાય. અને તે સમયે પત્ની પતિના હાથમાં લંગોટી આવે. તમને વસ્ત્રની જરૂર નથી, તમે વાસના રહિત શુદ્ધ છો, નગ્ન જગતમાં ફરવું સારું નથી. આ લંગોટી દે. પત્ની લંગોટી આપે, તે લંગોટી પહેરીને છેલ્લો જે હોમ કરે છે એને વિરજા હોમ કહે છે. વિરજા હોમનું વર્ણન વેદોમાં શબ્દ સ્પર્શ રૂપ સ્પર્શ ગંધામે શુદ્ધ્યંતા વિરજા વિપાપમાં ભૂમ્યા સકો સ્વાહા. દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં સંસારના સર્વ સુખનો હું ત્યાગ કરું છું. હવે કોઈ સુખ ભોગવવું નથી, હવે મારું જીવન કેવળ ભગવાનના માટે. પછી સંન્યાસનો વિધિ થાય. પિતાજી સંન્યાસ લીધા પછી વધારે પરોપકારની ભાનગઢમાં પણ પડવું, બહુ પરોપકાર કરવા જતા અભિમાન આવે છે, બહુ પરોપકાર કરવા જતા હલકા લોકોનો સંગ કરવો પડે છે, બહુ પરોપકાર કરવા જતા જીવ ભગવાનને ભૂલી જાય, પરોપકાર પણ પતન કરે છે. વૈરાગ્યથી જ સંન્યાસની શોભા છે. કર્દમ ઋષિએ વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કર્યો છે. હવે જગત સાથે વેર નહીં અને જગત સાથે પ્રેમ. વેર કરવાથી મન બગડે. કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરશો તો મન બગડશે. વધારે પ્રેમ કરવો નહીં, વેર કરવો નહીં. વેર કરવાથી મન બગડે છે અને વધારે પ્રેમ કરે તોય મન બગડે. કોઈ મળે ને તો હાથ. જય શ્રી કૃષ્ણ. બે મધુર શબ્દો બોલો, કદાચ તમને કોઈ ન મળે તો એને યાદ કરશો. બે મહિના થયા, ત્રણ મહિના થયા, ભાઈ મને મળ્યા નથી, બહુ યાદ આવે છે. અરે કોઈ મળે તો ઠીક અને ન મળે તો બહુ ઠીક છે. મારે કોઈ માનવને મળવું જ નથી, મારે તો પરમાત્માને મળવું છે. જગત સાથે વેર ન કરો અને જગત સાથે વધારે પ્રેમ પણ ન કરો. સાયકલ ઉપર જે બેસે છે એ બે બાજુમાં વજન સરખું રાખે તો ચલાવી શકે, એક બાજુમાં વજન વધી જાય તો પડી જશે. જગત સાથે વેર કરવાથી પતન થાય છે અને જગત સાથે વધારે પ્રેમ કરવાથી પણ પતન થાય. વિવેક થી સ્નેહ
ઈચ્છા દ્વેષ વિનયનો સર્વત્ર સમજે તસા ભગવત ભક્તિ યુક્તેનો પ્રાપ્ત ભાગવતી ગતિ. કર્દમ ઋષિ આદિનારાયણ પરમાત્મા નું ધ્યાન કરતા કરતા ભગવાન ના ચરણ માં દીન થયા. કપિલ ગીતાની કથા છે, પ્રાત કાળ નો પવિત્ર સમય છે, સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું છે. કપિલ દેવ શાંતિ થી દરભાસન માં બિરાજે છે. દેવહૂતિ માતાને યાદ આવ્યું છે, મારા કપિલ દેવ નો જન્મ થયો ત્યારે બ્રહ્માજી આવ્યા હતા અને એવું બોલ્યા હતા કે આ ભગવાન નારાયણ નો અવતાર છે, આ માનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે, આ મારો દીકરો છે અને હું માં છું. આ લૌકિક સંબંધ ને દેવહૂતિ ભૂલી ગયા છે, અલૌકિક ભાવ જાગ્યો છે. આ સદગુરુદેવ છે, હું સત શિષ્ય છું, વંદન કરે છે અને કહ્યું છે મને આજ્ઞા આપો તો કઈક પૂછવાની ઈચ્છા છે. કે માં જરાય સંકોચ રાખશો નહીં, તમે જે પૂછશો તે હું કહું. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે, સંસારનું સુખ ક્ષણિક છે, નિત્ય સુખ આનંદમય પરમાત્મા નારાયણ છે. ભગવાન જીવને નિત્ય આનંદ આપે છે. માં રોજનો અનુભવ છે, સંસારમાં સાચું સુખ હોય તો સંસાર છોડીને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય. રાજાને રાજમહેલમાં સાચું સુખ મળતું નથી, રાજમહેલને ભૂલે છે, એને નિદ્રા આવે ત્યારે શાંતિ મળે. સંસારમાં સાચું સુખ હોય તો બધું છોડીને કોઈ દિવસ ઊંઘવાની ઈચ્છા થાય. માં સંસારનું બધું સુખ કાચું છે, ક્ષણિક છે. માં નિત્ય આનંદમય પરમાત્મા નારાયણ છે. નિદ્રામાં જગત ભૂલાય છે, પણ નિદ્રામાં ભગવાનનો અનુભવ થતો નથી. જગતની વિસ્મૃતિમાં દુઃખ ભૂલાય છે, દુઃખની વિસ્મૃતિ થાય છે, આનંદમય પરમાત્માનો જે અનુભવ કરે છે. માં તારા મનને વારંવાર સમજાવ, આનંદ ભગવાન આપે છે. સંસારના વિષયો થોડો સમય સુખ આપે છે, પછી દુઃખ પણ આપે છે. સંસારમાં સાચું સુખ નથી. કદાચ તમને એમ શંકા થશે કે માણસ તમે આવું બોલો છો, સંસારનું સુખ સાચું નથી, ભાવતું ભોજન મળે તો બહુ મજા આવે છે, ખાવામાં આનંદ આવે છે. ભોજનમાં આનંદ છે? અરે ભોજનમાં આનંદ હોય તો જેના પેટમાં અજીર્ણ છે એને ભોજન કરવાની ઈચ્છા કેમ થતી નથી? આનંદ તો બધાને જોઈએ છે. જેના પેટમાં અજીર્ણ છે એને ભોજન કરવાથી આનંદ મળતો નથી. ભોજનમાં આનંદ હોય, કોઈનું મરણ સાંભળ્યા પછી તમને ભોજન કરવાની ઈચ્છા કેમ થતી નથી? જમવાની તૈયારીમાં અને સમાચાર આવ્યા કે ડોશીનું ત્યાં કંઈક થઈ ગયું, પછી તમે જમશો. કેટલાક તો વિચાર કરે છે, ડોશી તો 2-3 વર્ષથી પથારીમાં પડી હતી, એનું તો સારું જ થયું છે, શું ખોટું થયું છે? પણ અત્યારે હું જમવા બેસું, કદાચ કોઈ આવી જાય તો ખોટું દેખાય. કેટલાક બહુ છતુર હોય છે, કોઈનું મરણ સાંભળ્યા પછી દરવાજો બંધ કરીને જમી દે છે, પછી ઉગાડ્યું. માનો ખોટું કામ કરે છે એનું એને દુઃખ થતું નથી, ખોટું દેખાય એનું દુઃખ થાય. મારું ખોટું ન દેખાય. ભોજનમાં આનંદ હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી ભોજન કરવાની ઈચ્છા કેમ થતી નથી? માં સંસારના જળ પદાર્થો આનંદ આપી શકે નહીં. ઇન્દ્રિયોને મન ગમતો વિષય મળે છે ત્યારે બહાર રખડનારું મન અંદર જાય છે. અંદર ચેતન પરમાત્મા નારાયણ છે અને તે નારાયણને સ્પર્શ કરે તો આનંદ મળે છે. મન બહિર્મુખ થયું કે આનંદ ટકતો નથી. માં તારા મનને વારંવાર સમજાવ, આ સંસારનું બધું સુખ કાચું છે, સંસારનું બધું સુખ પરિણામમાં દુઃખ આપનાર છે, નિત્ય આનંદમય પરમાત્મા છે. માં વાસનાનો વિનાશ વાસનાથી જ કરવો પડે, લોખંડને લોખંડથી જ કાપવું પડે છે. વાસના લોખંડ જેવી છે, વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો છે. કોઈ માનવને મળવાની ઈચ્છા એને વાસના કહે છે, અને પરમાત્માને મળવાની ઈચ્છા એને જ ભક્તિ કહે છે. માં વાસનાનો વિષય બદલો. મારે કોઈ સ્ત્રીને મળવું નથી, કોઈ પુરુષને મળવું નથી. મેં અનેક વાર સંસારનો અનુભવ કર્યો છે, હવે પરમાત્માને મળવું છે. વાસનાનો વિનાશ વાસનાથી જ કરવાનો. વાસના બધાને જ ત્રાસ આપે છે, વાસનાનો વિષય જ્યારે પરમાત્મા બને છે. માં લૌકિક વાસનાથી મન બગડે છે, મન અલૌકિક વાસનામાં ફસાય તો સુધરે છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે, તમે ભગવાનને મળશો ત્યારે કેવો આનંદ થશે? માતા દેવહૂતિને સાવધાન, અલૌકિક વાસનામાં મન ફસાય તો મન સુધરે છે. માં આ મન છે ને પાણી જેવું છે, પાણી ખાડામાં જાય છે, પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી, પાણી તો ઉપરથી નીચે પડે છે, ખાડામાં જાય છે. આ મન પણ એવું છે, ખાડામાં જ ઉતરે છે. સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા ઉપર છે, ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. મન ખાડામાં જાય છે, જવું છે ઉપર, પણ મનનો સ્વભાવ ખાડામાં જવાનો છે, ઉપર ચડવાનો મનનો સ્વભાવ નથી. પાણી જેમ ઉપર ચડતું નથી તેમ મન પણ ઉપર ચડતું નથી, મન ઉપરથી નીચે જ પડે છે. પાણીને યંત્રનો સંગ થાય તો યંત્રના સંગથી પાણી પણ ઉપર ચડે છે. મન મંત્ર સાથે મૈત્રી કરે તો મન ઉપર ભગવાનના ચરણમાં જાય. મન મંત્ર સાથે મૈત્રી કરે, મનને મંત્રમાં રાખો, મનને ભગવાનના નામમાં રાખો. ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી, જે પરમાત્માના દર્શન થતા નથી તે ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. પ્રભુએ પોતાનું સ્વરૂપ જગતમાં છુપાવ્યું છે, પ્રભુએ નામ પ્રગટ રાખ્યું છે. માં મનને ભગવાનના નામમાં રાખો, પરમાત્માને મળવાની ઈચ્છા રાખો. માં ધીરે ધીરે મન સુધરે છે, માં સત્સંગ કરવાથી મન સુધરે છે. સંતોનો સત્સંગ કરવાની આજ્ઞા, સંતોના લક્ષણ સમજાવ્યા છે. તિતિક્ષવા કારુણિકા સુરુના સર્વદેહિના અજાત શત્રવશાલિકા સાધવા સાધુષણ. જે અતિશય સહન કરે છે સંત, સંતોની સહન શક્તિ દિવ્ય હોય. માં જે સંત છે એ જ સંતને ઓળખી શકે છે. માં સંત તે છે જે સમજીને સંસારનું સુખ છોડે છે. હવે મારે કોઈ સુખ ભોગવવું નથી, એક દિવસ એવો આવશે કે બધું છોડવું જ પડશે. ફરજિયાત છોડવું પડે ને તો બહુ ત્રાસ થાય છે, સમજીને છોડે ને બહુ શાંતિ મળે છે. કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી. કાળ ધક્કો મારશે ત્યારે બધું જ છોડવું પડશે. મનથી સમજીને છોડે એને